أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج تھی اپنی چرچا سورۃ العنکبوت پر چالو تھشے. آ سورا قرآن مجید نو 29th سورا چھے انے 7 سیکشنز میں ڈیوائڈ کریلو چھے. આ સૂરાની 69 આયતો છે. આ સૂરાનું નામ ધ સ્પાઈડર છે. સ્પાઈડરને આપણે ગુજરાતીમાં કરોળિયો કહીએ છીએ. એટલું ફ્લિમ્સી પણ એનું ઘર એટલું ઇન્ટ્રિકેટ સ્ટ્રક્ચર હોય છે. એને કમ્પેર કરીએ છીએ આજની મટીરિયલિસ્ટિક લાઈફ કે જેના ઉપર આપણે આટલો આધાર રાખીએ છીએ, આટલું ડિપેન્ડન્સ છે. જેવી રીતે સ્પાઈડર એના ઘરને બહુ જ સુંદર રીતે બાંધે છે, ફક્ત તે જ ઘર અને તે જ સ્ટ્રક્ચર આ દુનિયામાં નહીં તૂટે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ઇલ્મ ઉપર અને તેની ખિલકતના કાયદા ઉપર બાંધેલું હશે. આ સૂરાને હું ચાલુ કરું તે પહેલાં થોડા પોઈન્ટ્સ તમને દેવા માંગુ છું કે જે ઘણા વિચાર કરવા જેવા મુદ્દાઓ છે. પહેલું કે આ સ્પાઈડર વેબ છે એ બહુ જ ખૂબસૂરત છે અને ઘણી જ સુંદર રીતે ડિઝાઇન પણ કરેલું છે. જો તમે એને બારીકાઈથી જુઓ, આ સ્પાઈડર માટે એક મજબૂત કિલ્લા જેવું છે કે જે એ પોતે બનાવે છે. પણ આપણા માટે આપણે એક આપણી આંગળીથી એને આખું ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. આ એક કમ્પેરિઝન આપું છું કે ઇન્સાનનું કેટલું એટેચમેન્ટ આ દુનિયા સાથે અને ઇન્સાનની આદતો અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું વિલ. બીજું આ વેબના બારામાં, આ નેટવર્કના બારામાં, ઇન્સાન આ દુનિયામાં બાંધે છે અને એની માટે એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ અલ્લાહની નજદીક જવા માટે તેને પોતાના બાંધેલા એ વેબમાંથી બહાર નીકળવું જ પડશે. ત્રીજું, જ્યારે વેબ ફાટી જાય છે તો સ્પાઈડર એને મૂકીને બીજું બાંધવા માંડી જાય છે. પણ ઇન્સાન શું કરે છે, કાં તો બીજું કંઈ કરવા માંડી જાય છે અથવા તો માથા ઉપર હાથ રાખીને રોવા માંડી જાય છે અને નસીબનો વાંક કાઢે છે કે એના નસીબ જ ખરાબ છે. ચોથું અહાદીસ, એના તરફ આપણે નજર કરશું તો રસૂલની હદીસ છે કે એક કલાકનું તદબ્બુર 70 વર્ષોની ઇબાદત કરતાં બહેતર છે. થોડોક વિચાર કરીએ, સ્પાઈડર કેટલી મહેનતથી એનું ઘર બાંધે છે અને એવી જ રીતે આ દુનિયામાં ઇન્સાન કેટલા બધા એટેચમેન્ટ્સ રાખે છે. પાંચમું, નમાઝ, રોઝા અને ફુરૂના બીજા બધા અહકામો આપણા સ્ટ્રક્ચરને મજબૂત બનાવે છે અને આપણા ઈમાનને ઊંડું કરે છે. છઠ્ઠું, જ્યારે ઇન્સાન ઉપર તકલીફ પડે છે ત્યારે તે બેસીને વિચાર કરે. જ્યારે આપણું આ નેટવર્ક, આપણું આ વેબ તૂટી જાય છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમત સિવાય આપણે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં થઈ શકીએ અને આપણે આધાર નહીં રાખી શકીએ. હવે આપણે આ સૂરા તરફ વળીએ. આ સેક્શનની આયતો આપણે પહેલી ત્રણ આયતો ઉપર ડિસ્કસ કરશું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલિફ લામ મીમ. અહસિબન નાસુ અન યતરકુ અન યકુલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન. શું લોકો એમ સમજે છે કે તેઓ માત્ર એટલું જ કહેશે કે અમે ઈમાન લાવ્યા તેથી તેઓને છોડી દેવામાં આવશે અને તેઓનો ઇમ્તિહાન લેવામાં નહીં આવે? અને ત્રીજી આયતમાં અલ્લાહ કહે છે, વલકદ ફતન્ના લદીના મિન કબ્લિહિમ ફલયઅલમન અલ્લાહુ લદીના સદકુ વલયઅલમન અલકાઝિબીન. અને અમે હકીકતમાં તેઓની પહેલાંના લોકોને પણ આજમાવ્યા હતા કે જેથી તેઓ કેટલા સાચા છે તેમને એ જરૂર જાણી લેશે અલ્લાહ, અને જૂઠાઓને પણ જાણી લેશે. ઇન્સાન ઘણી જ કોશિશ કરે છે આ દુનિયામાં કે તે પોતાની જિંદગીનું મકસદને સમજી શકે, પણ તે શખ્સ નહીં સમજી શકે જ્યાર સુધી તેના કલ્બમાં અલ્લાહ ઉપર ઈમાન નહીં હોય. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે તમારી પાસે જો કોઈ એથિસ્ટ આવે, આ નાસ્તિક હોય, એ બિલકુલ અલ્લાહમાં ન માનતું હોય, તો તમે એને કેમ સમજાવશો કે અલ્લાહ છે? તો ઇમામ પાસે જ્યારે આ એથિસ્ટ આવે છે તો ઇમામ એને પૂછે છે કે તમે કામ શું કરો છો? તો એથિસ્ટ જવાબ આપે છે કે હું ચાલુ દરિયાની સફર કરું છું. તો ઇમામ તેને કહે છે કે ક્યારેક તમારા જિંદગીમાં એવો સમય આવ્યો કે તમે ભર દરિયામાં હો, ડીપ સીમાં હો, અને તૂફાન આવે, તમને લાગે કે હવે કોઈ બચવાની આશા ન હોય, પણ તમારા કલ્બમાં એક તાકાત હોય, એક આશા હોય કે તમને જરૂર કોઈ બચાવશે. તો નાસ્તિક જવાબ આપે છે કે આ ઘણી વખત થાય છે. તો ઇમામ એને કહે છે કે આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તાકાત છે કે જે તમને ઇલહામ આપે છે, જે તમને ઇન્સ્પાયર કરે છે. ફિતનતુનનો અર્થ થાય છે ઇમ્તિહાન કે બલા. અને દિનારુન મફતૂન નું મિનિંગ થાય છે કે તે સોનાનો સિક્કો કે જેને ટેસ્ટ કરવામાં આવ્યું અને તે હકીકતમાં સાચું સોન હોય. સોનને જ્યારે આપણે ટેસ્ટ કરવું હોય તો એને આગમાં નાખવામાં આવે છે. તો જ્યારે આગમાં નાખે છે તો એની જે ઇમ્પ્યોરિટીઝ હોય છે ને એ બધી ઓગળી જાય છે, એ નીકળી જાય છે અને ફક્ત ચોખ્ખું સોનું જ બહાર આવે છે. ઇમામ હસન અલ ઇસ્લામની હદીસ છે કે ફિતના તે ઇન્સાનની હકીકત છે અને તે કુદરતી છે. કુદરતની રહેમાં ઇન્સાનને તકલીફમાં અને ઇમ્તિહાનમાં જરૂર નાખે છે, જેના થકી ઇન્સાન સમજી જાય છે કે એનું કાંઈ પાવર નથી. હવે હું તમને બે નાના દાખલા આપું છું, જો કે ફેરી ટેલ્સ છે પણ ફક્ત સમજવા માટે. એક વખત એક માણસ જંગલમાં બેઠો હોય છે અને પોતાની કેબિનમાં હોય છે. અને એક જ એનું દરવાજો હોય છે, અને દરવાજો ખુલ્લો હોય છે અને તે આરામથી ત્યાં બેઠો હોય છે. ત્યાં તો જોઈ છે કે એના દરવાજા પાસે એક મોટું પહાડ ઉપરથી એક પથ્થર આવીને અટકી જાય છે અને તેના દરવાજાને બ્લોક કરી નાખે છે. હવે તે અંદર પુરાઈ જાય છે. ત્યાં તો તેને આવાજ આવે છે ક્યાંકથી કે તમે પથ્થરને પુશ કરો. એટલો મોટો પથ્થર હોય છે અને આ બિચારો ઇન્સાન પુશ કરે છે, કેટલી કોશિશ કરે છે એ પથ્થરને પુશ કરવા માટે, પણ એ પથ્થર બિલકુલ હટતો ન હતો. હવે અલ્લાહ પાસે દુઆ કરે છે કે અલ્લાહ તું મને આ ઇમ્તિહાનમાંથી બચાવ. તો સવારના જોઈ છે કે એ પથ્થર થોડોક હટી ગયો હોય છે, ફરી પાછો આખો દિવસ એ પુશ કરે છે, એને કોશિશ કરતો હોય છે કે એને પુશ કરે, પણ એ પથ્થર એની જગ્યાથી હટતો જ ન હતો. ફરી પાછો અલ્લાહ પાસે દુઆ કરે છે કે અલ્લાહ તું મને આ ઇમ્તિહાનમાંથી બચાવ. હવે પહેલા પથ્થર થોડોક હટ્યો હતો, ફરી પથ્થર હટી જાય છે અને તે શખ્સ બહાર નીકળી જાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તે ઇન્સાનને ઇલહામથી સમજાવે છે કે જો તું પુશ કર્યો તો તું જો તારા ખંભામાં કેટલું જોર આવી ગયું. કામ તો તારું ફક્ત પુશ કરવાનું હતું, કોશિશ કરવાની હતી, હટાડવાનું કામ તો અમારું જ હતું. બીજું એક્ઝામ્પલ આપું કે એક જંગલમાં, હંમેશા અમેરિકામાં જંગલમાં રેડ ઇન્ડિયન્સ, આજે પણ એ લોકોની વસ્તી હવે તો સાવ ખલાસ થઈ ગઈ છે, ઓછી છે, પણ એ રેડ ઇન્ડિયન્સની એક કોમ રહેતી હતી. અને તેઓમાં એક રિવાજ હતો કે જ્યારે છોકરો જવાન થઈ જાય તો તે પરણી ન શકે જ્યાં સુધી તે આખી રાત જંગલમાં એકલો બેસે અને એના આંખ ઉપર પાટા નાખે, એટલે કે બ્લાઇન્ડ ફોલ્ડ કરે એને, અને એને આખી રાત જંગલી જનાવરોના અવાજ આવતા હોય. તો હવે એક વખત આ જવાનને જંગલમાં બેસાડવામાં આવે છે, આખી રાત એની આંખે પાટા બાંધીને એ બેઠો હોય છે. સવાર પડી જાય છે અને જ્યારે આંખના પાટા ખોલવામાં આવે છે તો જોઈ છે કે એનો બાપ એની બાજુમાં જ બેઠો હોય છે. તો બાપને પૂછે છે કે તમે કેમ અહીં બેઠા છો? તો બાપ જવાબ આપે છે કે આ તો બાપની મોહબ્બત છે, પણ તું સમજ કે મારા કરતાં તારો રબ તને ઘણો ચાહે છે, તે તો હર પલ તારી સાથે જ છે. આ દુનિયામાં ખુશી અને ગમ બંને છે. જેટલા લોકો આ દુનિયામાં છે તે જરૂર ઇમ્તિહાન અને તકલીફોમાં પસાર થશે જ. નજદીકના લોકો તેની હાજરીમાં મરણ પણ પામશે, તેનો સદમો તેના દિલ ઉપર ઘણો જ હશે. સાયન્સ કેટલી પ્રોગ્રેસ કરે છે, કેટલી તરક્કી કરે છે, પણ હજુ સુધી તે સાયન્સ ઇન્સાનને આ દુનિયામાં એક સુખની જિંદગી નથી આપી શકતું. તેની શોધ તો તે કરી જ નથી શક્યા. દિવસે દિવસે આપણે જોશું તો લોકોના માઇન્ડ્સ વધારે ને વધારે સ્ટ્રેસ થતા જાય છે, માણસો વધારે અને વધારે ડિપ્રેસ થાય છે. સાયકાયટ્રિસ્ટને વધારવાથી કોઈ ફેર નથી પડતો. આના ઉપર આપણે એક સ્મોલ ચર્ચા કરવા માંગુ છું કે આ જે બીમારી છે જે મેન્ટલ સિકનેસ કે છે, આજે મેજોરિટી ઓફ ધ પીપલને એ લાગુ પડે છે. શું છે કે જેના થકી માણસોના માઇન્ડ ઉપર સ્ટ્રેસ વધી જાય છે? ડૉક્ટર શ્નાઇડર લખે છે તેની કિતાબમાં કે યુએસએમાં 50% માણસો આ બીમારીમાં સપડાઈ ગયા છે. અમુક કહે છે કે આનાથી પણ વધારે, લગભગ 75% માણસો નાના કે મોટા આ મેન્ટલ ડિઝીઝમાં સપડાયા છે. આ બીમારીનું ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ બહુ જ એક્સપેન્સિવ છે. અને આ કોઈ બીમારી નથી, પણ જે માણસ ડિપ્રેસ હોય છે તેની પીડા જાણે કોઈના કોઈને પેટમાં કોલિક હોય એના જેવી છે. બચ્ચાઓને જ્યારે કોલિક હોય છે તો તે રોતું જ હોય છે, કારણ કે એને પેટમાં દુખતું જ હોય છે. એવી જ રીતે આ મેન્ટલ સિકનેસની હાલત છે. જ્યારે કોઈ શખ્સ આ ડિપ્રેશનમાં પીલાતું હોય તો તે ક્યારે પણ એમાંથી નીકળી શાંતિ અને ખુશીની દુનિયા તરફ નહીં વળી શકે. આપણે કહીએ છીએ આવા લોકો સાયકોસમેટિક ઇલનેસમાં સફર થાય છે. આ ડૉક્ટર શ્નાઇડર ફ્રોડ લખે છે કે અગાઉના માણસોના દિલોમાં હંમેશા સુકૂન હતું. જ્યારથી દુનિયા આગળ વધી, સિવિલાઇઝેશન, ઇન્ડસ્ટ્રી અને મોટા મોટા રસ્તાઓ, બ્રિજીસ, એરપોર્ટ્સ, ઘરો બાંધવામાં મંડ્યા, ત્યારથી લોકો સિરિયસ મેન્ટલ ઇલનેસમાં સપડાઈ ગયા છે. કારણ શું છે? પેલું કે લોકો મિલકત અને માલની પછાડે દોડવા માંડી ગયા. બીજું, માલદારની નિશાની પૈસો બની ગયો. ત્રીજું, લોકોમાં એક ગ્રીડ આવી ગઈ, લાલચ આવી ગઈ, વધુ અને વધુ મેળવવાની કોશિશ કરતા હોય છે. જ્યારે એનું માઇન્ડ દુનિયાવી વસ્તુ મેળવવાની પછવાડે દોડતું હોય તો જરૂર ક્યાંક એક્સિડન્ટ થાય છે. જેવી રીતે સ્પાઈડરનું વેબ એટલું ઇન્ટ્રિકેટ હોય છે, એટલું સુંદર હોય છે, પણ એક જ આપણી એક આંગળીથી આપણે એને ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. બીજું છે મોતનો ખ્યાલ. એ શખ્સ જ્યારે મોતનો વિચાર કરે તો એને એમ થાય કે મોત આવશે તો આ બધું સ્ટોપ થઈ જશે, અને મોત થકી એની રૂહમાં અંધારું થઈ જશે અને દુનિયાની બધી ખુશીઓ ચાલી જશે. ત્રીજું, એના દિલમાં પોતાના માલનો ડર છે. એના મગજમાં હજારો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે. જ્યારે વખત એનો ખરાબ આવે તો તેના કમિટમેન્ટ્સને તે પૂરા નહીં પાડી શકે. આવા ઇન્સાનને ફ્યુચરનો બહુ જ ડર હોય છે, અને એની વ્યાધિમાં હમણાંની ખુશી તે ગુમાવી નાખે છે. તેને ડર લાગે છે કે જરૂર કંઈક એક્સિડન્ટ થશે. પણ આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં આપણું ધારેલું કાંઈ નથી થતું. આપણે આજુબાજુ જોશું તો જે લોકોમાં પોઝિટિવ થિંકિંગ હશે તેઓ તમને ખુશ દેખાશે. તેઓ ક્યારે પણ જે વસ્તુઓ નથી થઈ તેના ઉપર સમય નહીં બગાડે. 24 કલાકમાં કહે છે કે આ દુનિયામાં 20 મિલિયન મિટ્યોર્સ દુનિયા તરફ આવે છે. મિટ્યોર્સ તો તમને ખબર છે કે ઓલા પ્લાનેટ્સમાંથી નાના નાના ટુકડાઓ, પણ એ નાના નથી. જ્યારે જમીન તરફ આવે છે તો ઘણા જ મોટા, કે એક છપાટા ટાન્ઝાનિયાને લાગે તો આખું ટાન્ઝાનિયા ખલાસ થઈ જાય. એવા 20 મિલિયન મિટ્યોર્સ 24 આવર્સમાં દુનિયામાં આવે છે, પણ હજુ સુધી તેનાથી કોઈ મર્યું નથી. એટલે વ્યાધિ કરવાથી કંઈ વળવાનું નથી. આપણે અલ્લાહની કુદરતને સમજી જ નથી શક્યા. પણ આ હકીકતને આપણે જ્યારે નથી સમજતા એના થકી આપણી રૂહાનિયત ઉપર અસર થાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરતુલ બલદમાં કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, લકદ ખલકનલ ઇન્સાન ફી કબદ. હકીકતમાં અમે ઇન્સાનને તકલીફો માટે જ પૈદા કર્યા છે. તમે ડેલ કાર્નેગીનું નામ તો સાંભળ્યા હશો, ઘણી જ પ્રખ્યાત ફેમસ ઓથર છે કે જેણે ઘણી કિતાબો લખી છે, અને એની ફેવરિટ છે, એની બહુ જ પોપ્યુલર સેલર છે એ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ. એ લખે છે કે એના બાપની તબિયત બગડતી ગઈ કારણ કે એને ગરીબાઈ અને કરજાની વ્યાધિ થતી હતી. એના ઉપર ઘણું જ લોન હતું, એના બાપની વાત કરે છે. અને ડૉક્ટર તેની વાઇફને કહે છે, એટલે કે ડેલ કાર્નેગીની માને, કે આ માણસ 6 મહિનાથી વધુ નહીં જીવે. અને ઘણી વખત ડેલ કાર્નેગીના બાપે સુઇસાઇડ, આપઘાત કરવાની પણ કોશિશ કરી. એ તો કાં તો ઘડામાં ફાંસો દઈ અને લટકવાની કોશિશ કરતો, અને અથવા તો નદીમાં ડૂબકી મારતો, પણ દર વખતે તે બચી જતો, લોકો એને બચાવી લેતા. વર્ષો પછી ડેલ કાર્નેગી એની બુકમાં લખે છે કે મારા બાપને બચાવવા માટે મારી માનું ઈમાન ઘણું જ કામ આવ્યું. તે હંમેશા કહેતી કે અલ્લાહ સાથે મોહબ્બત કરો, કોઈનું ન બગાડો અને બધાનું સારું કરો. અને મારી માની વાત સાચી હતી. ડૉક્ટરનું કહેવું હતું કે આ માણસ 6 મહિનાથી વધારે નહીં જીવાય, અને મારો બાપ એ બાબત પછી 42 વર્ષ આ દુનિયામાં જીવતો રહ્યો. જ્યારે જ્યારે તકલીફ આવતી તો તે અલ્લાહ પાસે દુઆ કરતી અને તેની પાસેથી જ મદદ માંગતી, અને એના રબ ઉપર, એના અલ્લાહ ઉપર ખૂબ જ ભરોસો હતો. હવે આપણે જોઈએ કે આ આયતો જેની હું શરૂઆતમાં તિલાવત કરી તે ક્યારે નાઝિલ થઈ. મક્કામાં અમુક મુસલમાનો હજી હતા જ્યારે રસૂલ હિજરત કરી ગયા, અને એક વખત તેઓને મદીનાના જે મુસલમાનો એ લોકોને કાગળ લખ્યા કે તમારું ઈમાન અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર કબૂલ નહીં થાય જ્યાર સુધી તમે મદીનામાં આવી નહીં જાઓ, તમે મક્કા છોડી અને મદીના આવી જાઓ. તો આ મુસલમાનો જે મક્કામાં હતા એ લોકો નક્કી કર્યા કે અમે મદીના જશું. હવે એ લોકો જ્યારે રસ્તામાં હતા તો મક્કાના અમુક પેગન્સ, જાહિલ લોકો, એ લોકોનો પીછો કરે છે અને તેઓ સાથે એક લડાઈ કરે છે, અને એમાં ઘણા મુસલમાનો માર્યા ગયા, અને અમુક લોકો પોતાની જાનને બચાવવા માટે પાછા મક્કા તરફ ચાલી ગયા. હવે પછીની આયતો આપણે આવતા લેક્ચર્સમાં ચાલુ કરશું, અને હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક વખત એક પ્રોફેશનલ હોય છે, યંગ હોય છે, હવે એની પાસે કામ નથી હોતું. ઘણી જ કોશિશ કરે છે કામ ગોતવા માટે, પણ એને કામ નહોતું મળતું. તો એને કોઈની પાસે માંગવા પણ શરમ આવતી હતી. એક વખત એ બહાર નીકળે છે અને એ જોઈ છે કે એના પોકેટમાં ફક્ત $10 બાકી હોય છે, અને એને સખત ભૂખ લાગી હોય છે. તો એ આવે છે રેસ્ટોરન્ટ પાસે, એ $10 ખાવાનું લે છે, અને એ ખાવાનું લઈ અને એક બાજુ જગા ગોતે છે અને બેસીને એમ થાય છે કે હું ખાઈ લઉં. ત્યાં તો જોઈ છે કે એક ઝઈફ માણસ અને એના 2 બચ્ચાઓ સાથે આવે છે, અને એને માંગે છે કે તું અમને ખાવાનું આપ. આ યંગ પ્રોફેશનલ હોય છે, એ લોકોને જુએ છે, તો હકીકતમાં એને દેખાયું કે આ લોકો કેટલા દિવસના ભૂખ્યા હશે, કારણ કે બચ્ચાઓ તો સાવ હાડકા થઈ ગયા હોય છે. તો એ શું કરે છે કે પોતાનું બધું ખાવાનું આ લોકોને આપી દે છે, અને પોતે ત્યાંથી ચાલ્યો જાય છે. હવે એને એમ થાય છે કે મારા પોકેટમાં મારી પાસે હવે કાંઈ નથી. એ ચાલતું ચાલતું એક જૂનો ના આ આ પેલા જ્યારે એને ખાવાનું આપે છે તો આ જે માણસ હોય છે ઝઈફ માણસ એ કહે કે મારી પાસે આ એક સિક્કો છે તને આપવા માટે. જૂનો એક સિક્કો એને આપે છે તો એનો સિક્કો એ પોતાના પોકેટમાં નાખીને એ ચાલ્યો જાય છે. ચાલતા ચાલતા એને એક જૂનું બ્રિજ હોય છે, એબન્ડન બ્રિજ, કેમ કે બીજા નવા બ્રિજિસ થઈ ગયા હતા, તો એ બ્રિજની નીચે એક બાજુ બેઠો હોય છે. એને એમ થાય છે કે હવે હું મારો કોઈ રસ્તો નથી અને હું લેટ મી ડાય, અહીંયા હું મરી જઈશ તો કોઈને ખબર એ નહીં પડે, પણ એને કોઈની પાસે માંગવા માટે શરમ આવતી હતી. હજી તો એની આંખ બંધ થાય એ પહેલાં એ જોઈ છે તો બાજુમાં એક ન્યૂઝપેપર ઉડતું હોય છે, તો એ ન્યૂઝપેપરને હાથમાં લે છે અને એને એમ થાય છે કે હું એક સાઈડમાં રાખી દઉં, તો એની છે ને ન્યૂઝપેપર ઉપર નજર પડે છે, તો એમાં એક એડવર્ટિઝમેન્ટ હોય છે, ઓ રાધર એક એનાઉન્સમેન્ટ હોય છે કે અમારી કંપની છે એ જૂના સિક્કાઓ કલેક્ટ કરે છે, તો જો તમારી પાસે સિક્કાઓ હોય તો પ્લીઝ તમે અમારી પાસે આવો. હવે આ યંગ પ્રોફેશનલ હોય છે એ એના હાથ ખિસ્સામાં હાથ નાખે છે તો એને એ સિક્કો યાદ આવે છે, તો એ જાય છે એ કંપનીમાં. કંપનીમાં જઈ અને એ સિક્કાને બતાવે છે, એ એના કોઈન હોય છે. તો વાની કંપનીવાળા જ્યારે એ સિક્કાને જુએ છે તો કે આ તો બહુ જ કિંમતી સિક્કો છે, બહુ જ જૂના જમાનાનો સિક્કો છે અને આના 3 મિલિયન ડોલર્સ થશે એની કિંમત. તો તેઓ એને એક બેંકનો કાર્ડ આપે છે કે તું બેંકમાં જા અને એ લોકો તને આ 3 મિલિયન તારી કિંમત આપી દેશે. તો એ બેંક કાર્ડ લઈને જાય છે બેંકમાં અને 3 મિલિયન કલેક્ટ કરે છે. એ 3 મિલિયન કલેક્ટ કરે છે પછી એને યાદ આવે છે કે આ સિક્કો તો મને કોઈએ આપ્યો હતો, એને યાદ આવે છે એ રેસ્ટોરન્ટમાં. તો એ જલ્દી ત્યાં જાય છે, રેસ્ટોરન્ટના ઓનરને પૂછે છે કે અહીંયા એક ઝઈફ માણસ અને એના બે બચ્ચા આવ્યા હતા, એ તમને ખબર છે કે એ ક્યાં છે? હવે રેસ્ટોરન્ટનો માલિક કહે છે કે અમને ખબર નથી, પણ અમે એને જોયા હતા, પણ એ તો ચાલ્યો ગયો. તો એ યંગ પ્રોફેશનલ કહે છે એનું તમારી પાસે કોઈ સરનામું કે એનું કોઈ એડ્રેસ કે કંઈ છે, મને એને કોન્ટેક્ટ કરવું છે. તો એ કહે છે કે એ જાતા જાતા આ એક ચિઠ્ઠી તમારા માટે રાખી ગયો છે, કારણ કે એને પણ તમારું નામ ખબર ન હતી, પણ આ ચિઠ્ઠી લખી ગયો છે. તો તરત જ એ પ્રોફેશનલ ખોલે છે એ ચિઠ્ઠીને, તો એમાં લખેલું હતું કે તું તારી પાસે જે હતું એ બધું તું અમને આપી દીધો. ને આ એક જે સિક્કો હતો એ તમે તને અમે અમારા તરફથી એક એક ભેટ આપ્યા છે. અને નીચે લખે છે અલ્લાહનો ફરિશ્તો. કહેવાનો મતલબ એ જ કે જ્યારે આવી તકલીફો આવે છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કઈ રીતે આપણે મદદ કરે છે એ આપણે સમજી નથી શક્યા. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.